somebody saw it. I don't know. बड़ा शुद्धात्मा ने उन्हें नमस्कार करूं छे मंगल कछुए जुदी जाने આવું માંગલ ક્યાંય નથી કોઈ શાસ્ત્રમાં. અને પાછું સમયસારમાં એને સિદ્ધ ભગવાને નમસ્કાર કર્યા કે તમારા આત્મા નમસ્કાર. કેમ કે આમાં આ સમયસાર છે એટલે હું સમયસારને નમસ્કાર કરું ને. નમઃ સમય સારાય, ત્યાંથી શરૂઆત કરી. સમયસાર ને નમસ્કાર કરો છો. પછી એ સમયસાર કેવો છે એનું વર્ણન કરે છે. પેલા તો મારા શુદ્ધાત્માને નમસ્કાર કરો, ત્યાંથી શરૂઆત કરી. એ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? બસ ગજબ છે. એક શ્લોક તો ચાલો 64 વાંચો.
ઉપર જે કઈ કહેવામાં આવ્યું છે તે બધું પિષ્ટ પેશન છે, અર્થાત દળેલાને ફરીથી દળ્યું છે. એક ના કથનથી જ કામ ચાલી શકે છે. એક ના જ કથનથી કામ ચાલી શકે છે. કાં તો દ્રવ્ય જ કહેવું જોઈએ અથવા પર્યાય જ કહેવું જોઈએ. દ્રવ્ય ને પર્યાય નું જુદું જુદું કથન કરવું નિષ્ફળ છે. ઉત્તર: ઉપર જે શંકા કરવામાં આવી છે તે બરાબર નથી. દ્રવ્ય અને પર્યાય બંનેનું નિરૂપણ આવશ્યક છે. દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે, પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. આ વાતની પ્રતીતિ બંનેના કથનથી જ થાય છે. જો દ્રવ્ય અને પર્યાય બંનેનું નિરૂપણ ન કરવામાં આવે તો વસ્તુમાં કથનચિત નિત્યતા અને કથનચિત અનિત્યતાની સિદ્ધિ નહીં થઈ શકે. તેથી બંનેનું નિરૂપણ નિષ્ફળ નથી. પરંતુ
શાદ વાતથી પદાર્થની સિદ્ધિ થાય છે.
બરાબર.
શાદ વાત કથનચિત નિત્ય ને કથનચિત અનિત્ય પદાર્થની સિદ્ધિ થાય છે. હું કોણ છું એ નૈચ્છિક સિદ્ધ થાય. નિત્ય છું અને અનિત્ય નથી. અહીંયા સુધી જગત આવી ગયું છે. નિત્ય અનિત્ય એક અને એક. પણ વિધિ નિષેધમાં આવું બહુ મુશ્કેલ. ચાલો આગળ. આખું શ્યાદ વાતથી સિદ્ધ કર્યું ને.
તેથી બંનેનું નિરૂપણ નિષ્ફળ નથી પરંતુ સફળ છે. નિત્યતા અને અનિત્યતાનું દ્રષ્ટાંત. અર્થ: જેમ શુક્લાદિ અનંત ગુણોના સમૂહ વસ્ત્ર પોતાની અવસ્થાઓ ક્ષણે ક્ષણે બદલ્યા કરે છે, અવસ્થાઓ બદલવા છતાં પણ શુક્લાદિ ગુણોનો નાશ કદી થતો નથી. તેથી તો તે વસ્ત્ર નિત્ય છે. સાથે સાથે શુક્લત્વાદી ગુણોના તરતમ રૂપ અંશોની અપેક્ષાએ અનિત્ય પણ છે. કેમ કે એક અંશ એટલે પર્યાય બીજા અંશથી ભિન્ન છે.
ઓછું દોરું વધારે દોરું એમ. બરાબર.
ભાવાર્થ: વસ્ત્ર પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે અને દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે. બીજું જીવનું દ્રષ્ટાંત: આત્મામાં જ્ઞાન ગુણ સદા રહે છે. જો જ્ઞાન ગુણનો આત્મામાં અભાવ થઈ જાય તો તે સમયે આત્મા પણ જ નષ્ટ થઈ જાય. તેથી તે ગુણની અપેક્ષાએ તો આત્મા નિત્ય છે, પરંતુ તે ગુણના નિમિત્તે આત્માનું પરિણમન પ્રતિક્ષણે થયા કરે છે. કોઈ વાર જ્ઞાન ગુણના અધિક અંશ વ્યક્ત થઈ જાય છે અને કોઈ વાર ઓછા અંશ પ્રગટ થઈ જાય છે. તે જ્ઞાનમાં સદા હીના દીખતા સંસાર અવસ્થામાં થયા કરે છે. તે હિનાદીપના કારણે આત્મા કથંચિત અનિત્ય પણ છે. નીચે પદાર્થોની અવસ્થા ભેદના નિમિત્તે મુક્ત જીવોના જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. તેથી મુક્ત અવસ્થાઓમાં પણ કથંચિત અનિત્યતા સિદ્ધ થાય છે. એવી રીતે પરિણમન થાય છે, એવી રીતે અનિત્યતા.
હવે તો પર્ય સિદ્ધ કરવી છે. દ્રવ્ય પર્ય બે વસ્તુ છે, તો એક કેતો હોય તો એક નથી,
એક નથી બે છે. આ શંકા ઉપર કહેલી દ્રવ્ય ગુણ પર્યાયની વ્યવસ્થા ન માનવામાં આવે અને ગુણાંશની જેમ નિરંશ દ્રવ્ય માનવામાં આવે, ગુણાંશ એટલે પર્યાય ને, પર્યાયની જેમ નિરંશ દ્રવ્ય માનવામાં આવે તથા તે નિરંશ દ્રવ્યને પરિણામી ના માનતા કુટસ્થ લોહારને ત્યાં લોડું ટીપવા માટે જમીનમાં દાટેલી એરણની જેમ નિત્ય માનવામાં આવે તથા તે દ્રવ્યને સર્વતા ક્ષણિક જ માનવામાં આવે અથવા તે દ્રવ્યના અનંત નિરંશ અંશ માનીને તે અંશોનું સમાન રૂપે પરિણામ માનવામાં આવે, તર્તમ રૂપે ના માનવામાં આવે, તો કયો દોષ આવે? એટલે બધી વાત વિપરીત જ કરે છે.
વિપરીત.
ઉત્તર: ઉપર કહેલા ચારે વિકલ્પ દોષ સહિત છે. ચારે વિકલ્પોમાં પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા બાધા આવે છે તથા તેમનું સાધક કોઈ પ્રમાણ પણ નથી અને તેમની સિદ્ધિમાં કોઈ દ્રષ્ટાંત પણ નથી.
જવાબ આપી દીધો.
હવે ભાવાર્થમાં, જો દ્રવ્યને ગુણાંશની જેમ, ગુણાંશ એટલે પર્યાયની જેમ માનવામાં આવે તો ગુણોનું પરિણમન એક દેશમાં જ થશે અથવા કોઈ પણ ગુણનું કાર્ય આખી વસ્તુમાં નહીં થઈ શકે. એ શું કીધું ભાઈ? જો દ્રવ્યને
એક ગુણનું જ જો પરિણમન માનવામાં આવે તો અનંત ગુણનું પરિણમન ઉડી જશે.
ઉડી જશે.
અનંત ગુણનો પિંડ દ્રવ્ય છે એટલે દ્રવ્યનું પરિણમન કયો આખાનું થયું અને ગુણનો ભેદ કરો તો એ પરિણમન છે. દ્રવ્ય પરિણામી છે અને ગુણે પણ પરિણામી છે. દ્રવ્ય નિત્ય છે, ગુણ નિત્ય છે. દ્રવ્યની પર્યાય નિત્ય છે, ગુણની પર્યાય પણ અનિત્ય છે.
હા, તો જો દ્રવ્યને ગુણાંશની જેમ માનવામાં આવે તો ગુણોનું પરિણમન એક દેશમાં જ થશે અથવા કોઈ પણ ગુણનું કાર્ય આખી વસ્તુમાં નહીં થઈ શકે. જો તે દ્રવ્યને નિત્ય માનવામાં આવે તો તેમાં કોઈ ક્રિયા થઈ શકે નહીં. ક્રિયાના અભાવમાં પુણ્યફળ, પાપફળ, બંધ, મોક્ષ આદિ અવસ્થા કાંઈ પણ બની શકે નહીં. આ જ પ્રમાણે સર્વતા ક્ષણિક માનવામાં પ્રત્યવિજ્ઞાન આ તે જ છે કે જેને મેં પહેલા જોયું હતું એ પ્રકારનું જ્ઞાન થઈ શકતું નથી. કાર્ય કારણ ભાવ પણ બની શકતો નથી. હેતુ ફલ ભાવ પણ બની શકતો નથી અને પરસ્પર વ્યવહાર પણ થઈ શકતો નથી. જો નિરંશંશ માની તેમનું સમાન પરિણામ માનવામાં આવે, તેમનું સમાન પરિણામ માનવામાં આવે
એટલે વધઘટ ન થાય કોઈથી એમ માનવામાં આવે તો,
તર્તમ રૂપે ના માનવામાં આવે તો દ્રવ્ય સદા એક સરખું રહેશે, તેમાં અવસ્થા ભેદ
નહીં થઈ શકે. તેથી ઉપયુક્ત ચારે વિકલ્પ મિથ્યા છે, તેમાં અનેક બાધાઓ આવે છે. હવે પ્રસંગ અનુસાર અહીં દ્રવ્યનું સ્વરૂપ કહેવામાં આવે છે.
દ્રવ્ય લક્ષણ ઉપક્રમ. કોઈએ આચાર્યને પૂછ્યું કે મહારાજ, દ્રવ્ય શી ચીજ છે? આવો પ્રશ્ન થતા આચાર્ય તે દ્રવ્યનું પ્રમાણ અને સુનયો દ્વારા સારી રીતે મનન કરેલું લક્ષણ કહેવા લાગ્યા.
દ્રવ્યનું પ્રમાણ અને સુનયો દ્વારા સારી રીતે મનન કરીને લક્ષણ કહેવા લાગ્યા.
તો આચાર્ય કહ્યું છે ને, આ આચાર્ય કહ્યું છે.
હા, જે પોતે આચાર્ય કહે છે, આચાર્ય આમ કહ્યું છે. પૂર્વાચાર્ય,
પૂર્વાચાર્ય
પોતે આચાર્ય છે, પણ કોઈ આચાર્યને પૂછે તો આચાર્ય ભગવાને આવો ઉત્તર આપ્યો છે. ઉપરથી આવ્યો આવે છે.
અચ્છા,
એમ પરંપરા ચાલે, દેવીના લક્ષણ ની આ પરંપરા ચાલે છે. મને કોઈ પૂછે છે ને હું જવાબ આપું છું એમ
નહીં,
એમ ના
કહેવાય,
પરંપરા.
જેમાં ગુણ અને પર્યાય પ્રાપ્ત હોય તે દ્રવ્ય છે.
બસ આ લક્ષણ પેલું માંગતો હોય, ગુણ પર્યાય દ્રવ્ય.
દ્રવ્ય નું આ લક્ષણ સારી રીતે સિદ્ધ થયેલું છે. આ લક્ષણ માં કોઈ જાતનો વિરોધ આવતો નથી. ગુણ પર્યાય જેમાં પ્રાપ્ત હોય તે દ્રવ્ય છે. આ વાક્યનો સ્પષ્ટ અર્થ એ છે કે ગુણ અને પર્યાયનો સમુદાય જ દ્રવ્ય છે.
ગુણ અને પર્યાયને પહોંચી વળે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. પછી એ ઇન્ટુ કોમા માં કેમ લી.
ભાવાર્થ ગુણ પર્યાય દ્રવ્યમ આ વાક્યમાં બતુ પ્રત્યય છે તેનો એવો અર્થ નીકળે છે.
આ છે ને એ પ્રવચન સારમાં કુનકુન ભગવાને જ કહ્યું છે. અને કુનકુન ભગવાન ના જ આશિષ્ય છે
ઉમાસ્વામી. એટલે એને સૂત્રમાં લખ્યું.
આ સૂત્રમાં
ગુણ પર્યાય દ્રવ્ય.
બાકી આ બધી વ્યાખ્યા બાંધી છે
કુનકુન ના છે.
એમ લાગે છે કે ગિરનાર યાત્રા ગયા ને ત્યારે એ બેનો મેળા થઈ ગયો. તો બહુ લાંબે લાંબે રહેતા હતા અને ચાલીને જ આવે બધા, બહુ લાંબો ટાઈમ થાય. ગિરનાર યાત્રા આવ્યા દક્ષિણ માંથી, દક્ષિણ માં રહેતા હતા. આ ટૂંકા ટૂંકા સૂત્ર બનાવીને ઉપકાર ઘણો કર્યો છે.
ગુણ પર્યાય દ્રવ્યમ આ વાક્યમાં વતુ પ્રત્યય છે તેનો એવો અર્થ નીકળે છે કે ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે. આ કથનથી કોઈ એમ ન સમજી લે કે ગુણ અને પર્યાય કોઈ જુદા પદાર્થ છે કે જે દ્રવ્યમાં રહે છે અને તે બંનેના આધારભૂત દ્રવ્ય કોઈ બીજો પદાર્થ છે. આવો ખોટો અર્થ કોઈ સમજે એવી આશંકાથી આચાર્ય નીચેના ચરણમાં સ્વયં તે વાક્યનો સ્પષ્ટ અર્થ કરે છે કે ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે અથવા ગુણ પર્યાય જેમાં પ્રાપ્ત હોય તે દ્રવ્ય છે. તે બંનેનો એક જ અર્થ છે કે ગુણ પર્યાયોનો સમૂહ જ દ્રવ્ય છે. આ વાત પહેલા કહેવામાં આવી ગઈ છે કે અનંત ગુણોનો અખંડ પિંડ જ દ્રવ્ય છે અને તે ગુણો ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલ્યા કરે છે. તેથી ત્રિકાળવર્તી પર્યાયો સહિત જે ગુણોનો અખંડ પિંડ છે તે જ દ્રવ્ય છે. અનંત ગુણો નો અખંડ પિંડ દ્રવ્ય છે અને તે ગુણો ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલ્યા કરે છે. તેથી ત્રિકાલવર્તી પર્યાયો સહિત જે ગુણો નો અખંડ પિંડ છે તે જ દ્રવ્ય છે. ગુણ પર્યાય થી પૃથક કોઈ દ્રવ્ય પદાર્થ નથી. આ જ વાતને સ્પષ્ટ કરતા કેટલાક આચાર્યોનું કથન પ્રગટ કરે છે. દ્રવ્યનું લક્ષણ. કોઈ કોઈ બુદ્ધજનો ગુણ સમુદાય જ દ્રવ્ય છે આવું પણ દ્રવ્યનું લક્ષણ કહે છે. કોઈ વિશેષ અનુભવી પુરુષ સાથે સાથે થનારી ગુણોની પર્યાયોને જ દ્રવ્યનું લક્ષણ બતાવે છે. ભાવાર્થ પહેલા શ્લોકમાં ગુણ અને પર્યાય બંનેને દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવ્યું હતું, પરંતુ અહીં પર્યાયોને ગુણોથી પૃથક પદાર્થ ન સમજતા ગુણ સમુદાયને જ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. પર્યાયોને ગુણોથી
એટલે પર્યાયોને ગુણમાં અભેદ કરીને ગુણો સમુદાય કે દ્રવ્ય એમ કહી દીધું. એમ
અહીં પર્યાયોને ગુણોથી પૃથક પદાર્થ ન સમજતા ગુણ સમુદાયને જ દ્રવ્ય કહેવામાં આવ્યું છે.
બરાબર.
વાસ્તવમાં ગુણોની અવસ્થા વિશેષ જ પર્યાયો છે. વાસ્તવમાં ગુણોની અવસ્થા વિશેષ જ પર્યાયો છે.
ગુણોથી સર્વથા ભિન્ન પર્યાય નામનો કોઈ પદાર્થ નથી.
બરાબર.
તેથી ગુણ પર્યાયમાં અભેદ બુદ્ધિ કરીને ગુણ સમુદાયને જ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. જો ગુણોથી પર્યાય ભિન્ન વસ્તુ ન હોય પરંતુ તે ગુણોની જ અવસ્થા વિશેષ હોય તો એ વાત પણ સિદ્ધ થયેલી માનવી જોઈએ કે તે અવસ્થાઓનો સમૂહ જ ગુણ છે. ત્રિકાલવર્તી અવસ્થાઓના સમૂહ સિવાય ગુણ કોઈ બીજો પદાર્થ નથી. આ વાત પહેલા પણ સ્પષ્ટ રીતે કહેવામાં
આવી ગઈ છે. બરાબર
આવી ગઈ છે કે ગુણોના અંશોનું નામ જ પર્યાય છે અને તે અંશોના સમૂહ જ ગુણ છે. જો પર્યાય સમૂહ જ ગુણ છે.
આપણે એ પર્યાયની વ્યાખ્યામાં અંશ આવી ગયો છે.
અંશ આવી ગયો છે.
ભેદ કયો અંશ કયો?
હા, જો પર્યાય સમૂહ જ ગુણ છે તો ગુણ સમુદાયને દ્રવ્ય કહો અથવા પર્યાય સમુદાયને દ્રવ્ય કહો બંનેનો એક જ અર્થ છે. ગુણોથી પર્યાયોને અભિન્ન સમજીને જ અખંડ અનંત ગુણોની ત્રિકાલવર્તી પર્યાયોને દ્રવ્ય કહેવામાં આવ્યું છે. એટલે ભાઈ એ તો અનાદિ અનંત જો અંશ હે ના, પર્યાય હે વો તો એક સમયમાં એ ભી અંશ તો હોતા હે. આ તો એ ગુણના ત્રણેય કાળના અંશ ત્રણેય કાળની પર્યાયોને આમ દ્રવ્ય કીધું.
એનો પિંડ આખો સમુદાય એનું નામ ગુણ અને ગુણોનો સમુદાય તે દ્રવ્ય. પેલા ગુણો લ્યો, ગુણ એક એક ગુણ લ્યો તો એક એક ગુણની અનાદિ અનંત પર્યાય થાય છે. ઉત્પાદન ઉત્પાદન સમજી ગયા. હવે એ ઉત્પાદન એ ગુણનું કાર્ય થયું એનાથી અભેદી ગુણ છે અને એવા અનંત ગુણો એનાથી અભેદ દ્રવ્ય છે એમ. એટલે ગુણ પર્યાય નો સમુદાય તે દ્રવ્ય થઈ ગયું. પછી એમાં વિશેષ આવે છે. પછી વિશેષ આવશે, બધું વિશેષ તો ઘણો આવશે પછી આવે. આ તો એક સામાન્ય ઉપરક્તિ બાદ કરીને જ આ તો ઉત્પાદ વેદરૂપતમ સત્ની વ્યાખ્યા ચાલે છે. ગુણ પર્યાય વત દ્રવ્યમ એ વાત ચાલે છે. આમાં મિથ્યાત્વ કે સમ્યક દર્શન ન લેવું. જો ઉત્પાદ વેદરૂપતમ સત છે ને બેન, એ વસ્તુનો સ્વભાવ છે. ઉત્પાદ પણ સ્વભાવ, વ્યય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ એમ એમ લેવું.
સિદ્ધાંત પ્રવેશિકા મેં ગુણ સમુદાય દ્રવ્ય અનંત ગુણો કે સમૂહ કો દ્રવ્ય કહેતે હૈ. તો ગુણો કે સમૂહ કો દ્રવ્ય કહેતે હૈ તો હમ લોગ તો ઉસમે બોઈ લેતે દ્રષ્ટિ પ્રદાન લેતે થે કે ગુણો કા સમૂહ બોઈ દ્રવ્ય હૈ.
નહીં, આને ખુલાસો એ કર્યો કે ગુણો ના સમુદાય ને દ્રવ્ય તમે કહો તો એમાં પર્યાય આવી જાય છે એમ. આ જે અત્યારે વાત ચાલે છે એ પ્રમાણ નું દ્રવ્ય છે. પ્રમાણ અને સુનયો દ્વારા એમ કહ્યું ને.
હા, પ્રમાણ ને સુનયો દ્વારા.
હા, પર્યાય થી રહીત ગુણો નો સમુદ્ર દ્રષ્ટિ નો વિષય છે, લઈ શકાય. એ જ લીધું છે આને સમયસાર માં એકત્વ વિભક્ત માં લીધું છે. પર્યાય થી વિભક્ત અને ગુણો થી અવિભક્ત સંયુક્ત
એકત્વ.
બરાબર એકત્વ.
પણ જે ઇસકા અર્થ એસે ઇસમે પ્રણામ તો એસા લગા કે
નહીં. આ અત્યારે આજ લેવું
નહીં એમ નહીં. આ વાંચું ને તો ગુણ પર્યાય દ્રવ્યમ આ રીતે છે. ગુણ સમુદાય દ્રવ્યમ
એટલે કે ગુણોની બધી પર્યાયો પણ એમાં આવી જાય.
આવી જાય છે એ રીતે છે
એમ લેવું. એ બરાબર છે.
આમાં એવી રીતે લીધું ને.
હા લીધું.
ગુણ ગુણ સમુદાય દ્રવ્યમ કહો કે ગુણ પર્યાય દ્રવ્યમ કહો એ કઈ વાત?
એકી વાત. બરાબર ઠીક. તત્વા સૂત્રમાં ગુણ સમુદાય દ્રવ્ય આવે છે કે નથી આવતો? એમાં
ગુણ
પર્યાય દ્રવ્ય લીધું છે બસ.
ગુણ સમુદાય દ્રવ્યમ ગુણ સમુદાય દ્રવ્યમ
કોઈ કોઈ બુદ્ધ જનો લીધું છે.
પ્રવચન સારમાં આવે છે ગુણ સમુદાય.
હા છે.
ક્યાંક આવે
છે? એક જગ્યાએ છે.
આપે કીધું
ગુણ સમુદાય દ્રવ્ય છે એક જગ્યાએ.
એટલે તો ત્યાં તો એ જ ને પાછું અર્થ તો એનો એ થયો ને.
હવે એમ છે ને કે એ વખતે આચાર્ય ભગવાનને કઈ વિક્ષાથી લીધું છે એ આપણે સમજવું. એના બે અર્થ થતા હોય તો બે અર્થ કરવા આપણે.
બરાબર.
આ અર્થ ઘટાવી લો અને દ્રષ્ટિનો વિષય લેવો હોય તો દ્રષ્ટિનો વિષય ઘટી શકે છે. એક વાક્યના બે અર્થ થઈ શકે છે, પ્રયોજનવશ. એમ જ્યાં જ્યાં જે અર્થ કરતો હોય લઈ લેવો, કઈ દોષ નથી. પોતે નથી લીધું પણ બીજા કોઈ બુદ્ધજનો એ એમ કરીને પોતે લખ્યું, પોતાનો આ નથી. પણ કોઈ કોઈ આચાર્ય ભગવાન આમ કહે છે તો પણ એ ગુણ સમુદાયોમાં પર્યાય આવી ગઈ એમ કહે છે. એટલે શું કામ ખુલાસો કરવો પડ્યો કે કોઈ એકાંતે નિત્ય જ માનતો હોય કે નહીં એમાં પર્યાય આવી ગઈ, કથન ચિંતિત અનિત્ય છે એમ લે જતો. આ છે ને, આ તો ખંડન મંડન નું ઘણું આમાં હોય છે. કોઈ એકાંત ખેંચી ન જાય નિત્ય, કેમ કે ગુણો નો સમૂહ તો કથન ચિત નિત્ય ના રહ્યું, સરળતા નિત્ય થઈ ગયું. એમ માટે એમાં પર્યાય લેવી તો કથન ચિત નિત્ય નિત્ય અહીંયા શાદ વાત થી સિદ્ધ કરે છે. કેમ કે ઓલા એમ કહ્યું કે દ્રવ્ય પીઓ ને કામ પર્યાય લ્યો, પીસ પેજન્ટ શું કામ કરો, જે કામ થતું હોય તો બસ. તો કે નહીં,
બે છે, બે જરૂરી છે,
એ વિષય ચાલે છે બેન.
દોનો કી જરૂરત હૈ,
દોનો કી જરૂરત
હૈ, પદાર્થ એસા હી હૈ,
પદાર્થ એસા હી હૈ, બસ ટકીને પલટે છે. પરમેન્ટ વિધાઉટ ચેન્જ, પરમેનન્સી વિધાઉટ ચેન્જ, વસ્તુ ટકી અને બદલે છે. હવે આ લોકો માનતા થઈ ગયા જુનેપર, ચાલો. કારણ કે જાતિ સ્મૃણ આવ્યું એટલે પછી માનવું જ પડે ને. કારણ કે આ સાંખ્ય મત થઈ જાય એમ નથી, એમાં ગુણો નો સમુદાય એમાં પર્યાય લઈ લેવી એમ, ને કથનજી નિત્ય નિત્ય છે એમ.
એટલે ગુણો ના અંશો નું નામ જ પર્યાય છે અને તે અંશો નો સમૂહ જ ગુણ છે. જો પર્યાય સમૂહ જ ગુણ છે તો ગુણ સમુદાય ને દ્રવ્ય કહો અથવા પર્યાય સમુદાય ને દ્રવ્ય કહો, બંને નો એક જ અર્થ છે. ગુણો થી પર્યાયો ને અભિન્ન સમજીને જ અખંડ અનંત ગુણો ની ત્રિકાળ વર્તી પર્યાયો ને દ્રવ્ય કહેવામાં આવ્યું છે.
બસ કઈ ગાથા થઈ?
73 પૂરી થઈ, હવે 74. ફરીથી આનું જ સ્પષ્ટીકરણ.
ખુલાસો કર્યો. આ શું છે કે કોઈ નિત્ય અનિત્ય એકાંતે ન ખેંચી જાય એટલા માટે આ વાત કરે છે. એના લક્ષમાં બધા અનિયમિત હોય છે. ચાલો 74 ને હવે એસી સુધી લઈ ગયો ને,
એસી સુધી
આ લઈ ગયો ને, મામો થઈ જશે
એસી. સમયસર 2 કલાક દઈએ છીએ, આ 4 કલાક છે.
હા 4 કલાક રહેશે તો પછી બંધ કરો. 73 બસ, 75 લઈ ગયો.
ફરીથી આનું જ સ્પષ્ટીકરણ. ઉપરયુક્ત કથન નો એ અભિપ્રાય છે કે જે દેશ છે તે દેશમાં રહેનારા, ઉપરયુક્ત કથનનો એ અભિપ્રાય છે કે જે દેશ છે તે દેશમાં રહેનારા જે ગુણો છે તથા તે ગુણોના જે અંશ છે તે ત્રણેયનો એક આલાપ એટલે એક શબ્દ દ્વારા કહેવું તે દ્રવ્ય છે.
જોયું આને ચોખ્ખું કરીને એકદમ સ્પષ્ટ કરાઈ ગયો ને, તમારો ખુલાસો આવી ગયો. આ જ પદ્ધતિ અત્યારે ચાલે છે, અત્યારે એ વિષય છે. આખું દ્રવ્ય પ્રમાણનું દ્રવ્ય, દ્રવ્યનું પર્યાય.
જે દેશ છે તે દેશમાં રહેનારા જે ગુણો છે,
દેશ એટલે દ્રવ્યમાં,
હા, તે ગુણોના જે અંશ છે તે ત્રણેય એક શબ્દથી કહો તો તે દ્રવ્ય છે. બધું
દ્રવ્યમાં બધું આવી ગયું,
દ્રવ્ય બધું આવી ગયું.
દ્રવ્ય કયો તો ગુણ પર્યાય આવી ગયું. તો દ્રવ્ય કહેવાય.
દ્રવ્ય કયો? તો ક્ષેત્ર આવી ગયું, કાલ આવી ગયું, ભાવ આવી
ગયો, બધું આવી ગયું.
એવું દ્રવ્ય છે?
એવું દ્રવ્ય છે.
અર્થ એમ નથી કે દ્રવ્ય કોઈ જુદો પદાર્થ છે કે ગુણ કોઈ જુદો પદાર્થ છે, પ્રદેશ જુદો પદાર્થ છે, તેમના અંશો કોઈ જુદા પદાર્થ છે અને તે બધા મેળાપથી દ્રવ્ય કહેવાય છે, તથા એમ પણ નથી
અથવા 75 થઈ ગઈ પૂરી.
હા, લઈ ગઈ પૂરી,
લઈ લ્યો.
અથવા એમ પણ નથી કે જેમ ભીત ઉપર ચિત્ર દોરેલું હોય છે, અથવા જેમ ભીતમાં ચિત્ર હોય છે તે ભીત ઉપર રહે છે, પરંતુ ભીત થી જુદો પદાર્થ છે. તેવી જ રીતે દ્રવ્યમાં પ્રદેશ ગુણ અંશ રહે છે અને સંભાય સંબંધથી તેમને આશ્રય આપનાર દ્રવ્ય છે એમ પણ નથી. ભાવાર્થ એમ પણ નથી કે દેશ દેશાંશ ગુણ ગુણાંશ ચારે જુદા જુદા પદાર્થ છે અને તેમનો સમૂહ તે દ્રવ્ય કહેવાય છે, પરંતુ ચારે અખંડ રૂપે દ્રવ્ય કહેવાય છે.
બસ અખંડ હવે દેખ.
હા, ભેદ વિવક્ષાથી ચાર જુદી જુદી સંજ્ઞા કહેવાય છે. અભેદ વિવક્ષાથી ચારે અભિન્ન છે અને તે ચારેની અભિન્નતાને દ્રવ્ય કહે છે.
બસ નીચે વાંચી લ્યો.
ભિન્ન ભિન્ન પદાર્થોના ઘનિષ્ઠ નિત્ય સંબંધને સંભાય સંબંધ કહે છે. ગુણ ગુણીને ભિન્ન માનીને તેમનો નિત્ય સંબંધ નયાય દર્શન માને છે.
એ ખોટું છે.
ખોટું છે. ઉદાહરણ, જેમ મૂળ, થળ, ડાલી, પાંદડા, ફૂલ, ઝુમખા, ફળ એ બધા મળીને એક આલાપથી એટલે શબ્દથી વૃક્ષ કહેવાય છે.
આલાપ એટલે શબ્દ.
શબ્દ વૃક્ષ મૂળ, થળ, ડાલી આદિથી ભિન્ન કોઈ પદાર્થ નથી, પરંતુ એમનો સમુદાય જ વૃક્ષ કહેવાય છે. અથવા વૃક્ષ સિવાય શાખા આદિ ભિન્ન કોઈ પદાર્થ નથી. એ જ રીતે દેશ દેશાંશ ગુણ ગુણાંશનો સમૂહ દ્રવ્ય છે. દ્રવ્યથી ભિન્ન ના તો દેશ આદિ છે અને દેશ આદિથી ભિન્ન ન દ્રવ્ય પણ છે.
બરાબર.
બસ
ચિત્તો તો છે તો.
એટલે વિષય પૂરો થઈ ગયો? હા
હા, આ વિષય પૂરો થઈ ગયો. બસ ઠીક છે, તો સમસ્યા લઈ લો. બહુ સારા ખુલાસા છે.
આમ તો એક એક લીટીનું છે, કઈ એમાં છે નહીં. કારક અને આધાર આધેની અભિન્નતા.
કારક અને
33 પાનું.
કારક અને આધાર આધેની અભિન્નતા.
હા બરાબર.
જો કે દ્રષ્ટાંત અને કારક ભિન્ન પણ હોય છે અને અભિન્ન પણ હોય છે. અહીં ગુણ સમુદાય રૂપ દ્રવ્યની સિદ્ધિમાં અભિન્ન દ્રષ્ટાંત અને અભિન્ન જ કારક લેવા જોઈએ. આગળ ખુલાસો કરવામાં આવે છે. પેલો ઉપર ઓલું દ્રષ્ટાંત આપ્યું ને, મૂળ, થળ, ડાલી બધું. હવે કહે છે કે અભિન્નતાનું દ્રષ્ટાંત આપવું જોઈએ. હવે બંનેની ભિન્નતામાં દ્રષ્ટાંત. એમ ભાઈ શું આ શું કીધું?
આ કારક અને આધાર આધેયની અભિન્નતા ઉપર બતાવું છે.
હાજી.
જો કે દ્રષ્ટાંત અને કારક ભિન્ન પણ હોય છે.
અચ્છા.
દ્રષ્ટાંત જુદું ને કારક જુદા એમ હોય છે અને અભિન્ન પણ હોય છે. દ્રષ્ટાંતે અને કારક અભિન્ન પણ હોય છે. અહીં ગુણ સમુદાય રૂપ દ્રવ્યની સિદ્ધિમાં અભિન્ન દ્રષ્ટાંત અને અભિન્ન જ કારક લેવા જોઈએ.
બરાબર.
આગળ ખુલાસો કરવામાં આવે છે. અહીંયા અભિન્ન કારક અને અભિન્ન દ્રષ્ટાંત એવું લેવું છે મારે, એમ કહે છે.
ઉપર આ કીધું, આ અભિન્નતાનું દ્રષ્ટાંત આવ્યું.
હા, અભિન્ન હવે ભિન્નતાનું.
હવે ભિન્નતાનું, બંનેની ભિન્નતાનો દ્રષ્ટાંત.
હા, જો આધાર આધેયની ભિન્નતાનું દ્રષ્ટાંત આ રીતે છે.
હા, આધાર આધેયની ભિન્નતાનું દ્રષ્ટાંત આ રીતે છે કે જેમ ભીત ઉપર ચિત્ર હોય છે અથવા ઘડામાં દહીં રાખ્યું હોય છે. ભીત ભિન્ન પદાર્થ છે અને તેના ઉપર દોરેલું ચિત્ર બીજો પદાર્થ છે.
બસ
એવી જ રીતે ઘડો જુદો પદાર્થ છે અને તેમાં રાખેલું દહીં જુદો પદાર્થ છે.
આ ભિન્ન દ્રષ્ટાંત.
હા, તેથી આ બંને દ્રષ્ટાંત આધાર આધેયની ભિન્નતામાં છે. ભિન્ન કારકનું દ્રષ્ટાંત આ રીતે છે. જેમ કોઈ મનુષ્ય ધનના નિમિત્તે ધનવાન કહેવાય છે, અહીં ધન બીજો પદાર્થ છે અને મનુષ્ય બીજો પદાર્થ છે. ધન અને પુરુષનો સ્વસ્વામી સંબંધ કહેવાય છે. આ સ્વસ્વામી સંબંધ ભિન્નતાનો છે. ભાવાર્થ, જેમ ધનવાન પુરુષ આ ભિન્નતામાં સ્વસ્વામી સંબંધ છે, તેવો ગુણ પર્યાયવાન દ્રવ્ય એ સંબંધ નથી. એવો ભિન્ન નથી, એવો સંબંધ નથી. અથવા જેવો આધાર આદે ભાવ ભીત અને ચિત્રમાં છે તેવો દ્રવ્ય ગુણ માં નથી. ભીત છે એના પછી દોરી દીધું એમ, દ્રવ્ય છે એમાં ગુણ ભરેલ, એવી રીતે નથી. જેટલો બની શકે છે એટલું સમજાવે છે,
બહુ સમજાવે, ઘણો સમજાવે.
એવો આધારે ભાવ
એટલે એક વ્યવહાર છે ને બીજો નિશ્ચય છે. ભિન કારક ને ભિન આધાર આદે એ વ્યવહાર થઈ ગયો, પરંતુ કારક અને આધાર આદે બંને અભિન જ છે એમ છે ને.
જેવો આધાર આદે ભાવ ભીત અને ચિત્રમાં છે તેવો દ્રવ્યગુણમાં નથી, પરંતુ કારક અને આધાર આદે બંને અભિન છે.
કારક એટલે કારણ અને કાર્ય એમ, આ કારણ ને આ કાર્ય એમ, ઓલા ષટકારક ની વાત નથી.
નહીં નહીં,
ચાલો સમજાય એવું છે. કઈ
અભિન છે, હવે બંને ની અભિન્નતામાં દ્રષ્ટાંત.
હા, દ્રષ્ટાંત
આધાર આદેય ની અભિન્નતામાં દ્રષ્ટાંત આ રીતે છે કે જેમ વૃક્ષમાં શાખા અથવા ઘરમાં થાંભલો. કારક ની અભિન્નતામાં દ્રષ્ટાંત આ રીતે છે કે જેમ આ વૃક્ષ શાખા વાળું છે. ભાવાર્થ, અહીં વૃક્ષ અને શાખા તથા ઘર અને સ્તંભ બંને અભિન્નતાના દ્રષ્ટાંત છે. વૃક્ષ છે શાખા અલગ નહીં હે ને, અભિન્ન કારક ની જેમ ગુણ પર્યાય અને દ્રવ્ય ને સમજવા જોઈએ. એવું સંબંધ છે,
એવું સંબંધ છે અભિન્નતા નું. ભિન્નતા ના દ્રષ્ટાંત એવા દ્રવ્ય ગુણ પર્યાય માં ભિન્નતા નથી,
એવું નથી,
એવું નથી. અભિન્ન વસ્તુ છે,
અભિન્ન છે.
આધાર આદે કારક એક જ છે. કોઈ આખો સંબંધ ઉડાડી દે છે, ખોટું છે એમ.